તત્વની વાર્તા નીતિથી શ્રવણ કરવાની ભલામણ આચાર્યજીએ કરી છે. એમ છતાં આ અંગે અત્યારે શું શું જાગૃતિ કરતું જે છે ભગવાન તન્મંદિ આચાર્ય એક શ્લોક ની રચના કરું છું કે જે તત્વ થી જે પ્રીતિ થી તત્વ ની વાત સાંભળે છે એ તત્વ જીતે ના એ વાર્તા થી સુધા એ ભાવિ નિર્વાણ ભાજ નથી ભવિષ્ય મોક્ષ નો ભાજન થાય છે. તત્વની ચર્ચાનો તો વિષય છે, તત્વની વાર્તા, તત્વની વાર્તા પ્રીતિથી શ્રવણ કરવાની આચાર્યદેવની આજ્ઞા છે, ભલામણ છે એમ કહું કે આજ્ઞા છે. છતાં આ અંગે તે કાળે જાગૃતિ કેવી રીતે શું શું પ્રકારે કરતો જ છે એ પ્રશ્ન છે. સત્પુરુષના શ્રીમુખેથી પરમાર્થની વાર્તા સાંભળવા મુમુક્ષુ જીવને સહજ પ્રસન્નતા અને પુનર્ભાવ થાય છે. તો પણ એવા ભાવમાં ઠીક પણ થઈ જાય છે અથવા રહી જાય છે. શ્રવણનો લાભ મળ્યો એમ માની પ્રસન્નતા ઠીકપણા સહિત થઈ જાય છે તો ત્યાં સંતુષ્ટતા જાણે અજાણે થઈ જાય છે, તેથી ત્યાં આકર્ષણ થાય છે. અંદર જવાને બદલે જાણે કે જરૂરિયાતની પૂર્તિ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં જીવ વર્તે છે, ત્યાં મૂળ સ્વભાવની રૂચિ થતી નથી. માત્ર શ્રવણની રૂચિમાં રૂચિ રાગમાં ફેરવાઈ જાય છે, અહીં દર્શનનો રસ ઘટતો અટકી જાય છે, તેથી જીવ આગળ વધી શકતો નથી. શું વિચાર વિશેષ કરવી આવે જ્યાં પદ્મનંદી આચાર્ય ભગવાને વાત કરી છે કે પ્રીતિથી જે તત્વની વાર્તા સાંભળે છે તે ભવિષ્યમાં નિર્વાણને પાત્ર છે, ભાવિ નિર્વાણને પાત્ર છે. તો પ્રીતિ એટલે અહીંયા શું કે સ્વભાવની રૂચિથી સ્વભાવની વાત સાંભળે છે. તો અહીંયા જે સાવધાનીનો વિષય છે તે આ જગ્યાએ છે કે રુચિ સ્વભાવની છે કે રુચિ શ્રવણની છે, આટલો તફાવત વિચારવાનો છે. રુચિ અવશ્ય છે જીવને, રુચિ વિનાનો કોઈ જીવ નથી. પણ સ્વભાવની રુચિ હોય તો સ્વભાવનો પુરુષાર્થ ઉત્પન્ન કરે છે રુચિ અનુયાયી વ્યક્તિ, અને જો સ્વભાવની રુચિ ન હોય તો સ્વભાવ સિવાયની કોઈ પણ રુચિ એ અન્યની રુચિ હોવાથી, પરની રુચિ હોવાથી એ રાગમાં ફેરવાઈ જશે. પહેલી રુચિ પુરુષાર્થમાં ફેરવાઈ જશે, આ રુચિ રાગમાં ફેરવાઈ જશે. તો તત્વની વાર્તાની અંદર પણ આટલી સાવધાની કરવા યોગ્ય છે કે તત્વની વાર્તા વખતે સ્વભાવની રુચિ છે કે માત્ર શ્રવણની રુચિ છે. શ્રવણની રુચિ વાળાનું અહીંયા લક્ષણ લીધો કે જેને સ્વભાવની રુચિ નથી પણ શ્રવણની રુચિ છે તેને તત્વની વાર્તા સાંભળતા સાંભળ્યાનો સંતોષ થશે, સાંભળ્યાની પ્રસન્નતા થશે, સાંભળ્યાનો આનંદ થશે, સાંભળવાની ખુશી થશે અને એવા વરસાદ જાગે છે. કઈ સાંભળવા તો પછી આગળ કોઈ વાત નહીં ચાલે છે. આ એક પરિસ્થિતિ ઉભી થશે એટલે સાંભળનાર સાંભળવામાં અટકી જાય છે, વાંચનાર વાંચવામાં અટકી જાય છે, અને બીજી કોઈ ક્રિયા તે તે ક્રિયા કરવામાં અટકી જાય છે. બીજી ક્રિયા કરનારો અટકવાનું જયારે કારણ બને છે ત્યારે તે સાધન છે, એ પાચક થઈ પડે છે. જેને જે જે સાધન કહેવામાં આવે છે તે તે સાધન નથી રહેતા, પણ એક બાધક થઈને કામ કરે છે. આ સિદ્ધાંત ઉપર આ તત્વ શ્રવણની ચર્ચાનો અહીંયા એક મુદ્દો છે, આટલો મુદ્દો છે. જયારે આપણે આત્મતત્વની વાત શ્રવણ કરીએ છીએ, તે વાંચન કરીએ છીએ, ત્યારે ત્યાં જ અટકવાનું કારણ નથી થતું ને, આ સાવધાની અહીંયા કરવા જોઈએ છે. પ્રશ્નની અંદર જાગૃતિનો પ્રશ્ન છે કે તત્વની વાત સાંભળતા પ્રસન્નતા થાય છે તો પણ શું જાગૃતિ રાખવી, અથવા કયા પ્રકારે જાગૃતિ રાખવી. માત્ર અહીંયા શ્રવણ અર્થે શ્રવણ નથી કરવું, પણ સ્વભાવના લક્ષ્ય શ્રવણ કરવું છે. મુમુક્ષુ જીવ સ્વભાવના લક્ષ્ય શ્રવણ કરે, સ્વભાવના લક્ષ્ય વિચાર કરે, સ્વભાવના લક્ષ્ય ચિંતન કરે, સ્વભાવના લક્ષ્ય મનન કરે, સ્વભાવના લક્ષ્ય મનન કરે. આ સ્વભાવના લક્ષ્ય વાંચવું, વિચારવું, શ્રવણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, વર્ણન કરવું, એ બધું સ્વભાવના લક્ષ્ય કરવું શકે. નહીતર અટકવાનું કારણ અવશ્ય થઈ જશે. પ્રથમ સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય છે અને એ સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્યમાં સ્વભાવની ખોજ થઈને સ્વભાવ લક્ષ્યગત થાય છે ત્યારે સ્વભાવનું લક્ષ્ય છે. સ્વરૂપ પ્રાપ્તિમાં સ્વભાવનું લક્ષ્ય ગર્ભિત છે અને ભાવવાસનમાં સ્વભાવનું લક્ષ્ય પ્રગટ છે. સ્વરૂપ પ્રાપ્તિમાં સ્વભાવનું લક્ષ્ય એટલા માટે ગર્ભિત છે કે સ્વરૂપ પ્રાપ્તિ એ પર્યાય વિષયક હોવા છતાં પણ ત્યાં પર્યાયમાં સંતોષ નથી થતો. કેમ કે ત્યાં પૂર્ણતાનો લક્ષ્ય છે એટલા માટે એમાં ગર્ભિતપણે સ્વભાવનું લક્ષ્ય છે. કેમ કે સ્વભાવ પણ એવો જ છે, જીવ પૂર્ણ પર્યાય છે, સદૃશ ભાવે સ્વભાવ છે. એટલો ફેર છે એટલો છે કે એક અનિત્ય છે ને એક નિત્ય છે, બાકી કાંઈ ફેર નથી. પોતાની ચર્ચા નિત્ય છે અને પર્યાય અને એવા અનેક ધર્મો છે કે જે પર્યાય છે અને દ્રવ્ય નથી, અથવા તો પર્યાયના ધર્મ દ્રવ્યથી પ્રતિપક્ષમાં પણ છે. જે અનિત્ય ધર્મ છે એ નિત્ય ધર્મથી પ્રતિપક્ષ હોવાને લીધે એની કેટલી સ્વતંત્રતા ગણી, નિત્યતા પાસે અનિત્યતાની કેટલા ટકા સ્વતંત્ર છે. પર્યાય ભલે અનિશ્ચિત સ્વતંત્ર છે પણ એના ધર્મથી તો પૂરેપૂરું સ્વતંત્ર છે. આમ પણ પર્યાયની સ્વતંત્રતા અબાધિત રીતે સિદ્ધ થાય છે. આ પ્રશ્ન પર કઈ વિશેષ કોઈ પ્રશ્ન ઉઠે તો તત્વની વાર્તા પ્રીતિથી શ્રવણ કરવાની ભલામણ આચાર્ય દેવે પદ્મનંદી પંચમી કરી છે.
સ્વભાવ નો લક્ષ બને પૂર્ણ શુદ્ધતા ને જે ગોળ નક્કી કર્યા આ પણ લક્ષ બંધાતું નથી.
પૂર્ણ શુદ્ધતાનું જેને લક્ષ છે એને પૂર્ણ શુદ્ધતાનું તો લક્ષ છે કે આગળની વાત નું પરિણામ આવવાનો થવાનો સવાલ ક્યાં ઉભો થાય છે? જેની રીત ખોટી એનો જવાબ ખોટો, દાખલો સાચો કઈ રીતે આવવાનો?
આ ઉપરથી પણ એમ જ નક્કી આવે, એમ જ વિચાર આવે છે.
એટલે તો ક્રમ છે એને વિપર્યાસ કે છે. થવાનો તો પ્રશ્ન નથી, વિપરીત માટે વિપરીતતામાં જવાનો ત્યાં પરિસ્થિતિ. કાર્ય સિદ્ધિ થવાનો તો કોઈ શક્યતા જ નથી, ઉલટાની વિપરીતતામાં જવાની પરિસ્થિતિ.
જયારે કોઈ શ્રવણ નો જ રુચિ હોય એવું કેવું લાગે?
વારંવાર શ્રવણ તો એટલા માટે થાય, શ્રવણ ની રુચિ એમાંથી વિપરીતતા સિદ્ધાંત બોધ ની પણ આવવા એની યોગ્યતા પૂર્વક આવશે કે વગર યોગ્યતા આવશે આપણે વિચાર કરવો પડશે. જે ક્રમ છે એ આગળ ચાલવાનો છે, એ ક્રમ થી ચાલે તો કઈ આપત્તિ નથી, અને નહીતર બધી જ આપત્તિ છે.
શ્રવણ વખતે જેમ પ્રમોદ આવે, તો પ્રમોદ રાગ છે કે આત્મરુચિ છે, એના જજમેન્ટ કેવી રીતે રહે?
કે શ્રવણ વખતે શું શ્રવણ કર્યું ત્યારે પ્રમોદ આવ્યો, આ પ્રશ્ન ની સામે એક પ્રશ્ન છે. પછી એનો ઉત્તર
અધ્યાત્મ ની કોઈ વાત આવી ગયો છું એવો છે.
શ્રવણ ની અંદર તો ઘણી વાતો આવે છે શ્રવણ સાંભળવામાં, તો શું શ્રવણ કર્યું ત્યારે પ્રમોદ આવ્યો? સ્વભાવ શ્રવણ કર્યું ત્યારે પ્રમોદ આવ્યો છે. તો સારી વાત છે,
આત્મા સિદ્ધ સમાન છે, અનુભવ નો પિંડ છે,
તો સારી વાત છે. તો એના માટે આચાર્ય હતું, એના માટે આચાર્ય હતું કે જે તત્વ ને પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે ભાવિ થશે. કેમ કે એમાં અધ્યાત્મ તત્વ ની જે રુચિ છે એ રુચિ એ બહુ સારું લક્ષણ છે. જે સ્વરૂપ ની રુચિ છે એ રુચિ બહુ સારું લક્ષણ છે. પણ શ્રવણ ની રુચિ અને શ્રવણ માં જે સંભળાય છે એ તો એનું જે શબ્દ નું વાચ્ય છે એ સ્વભાવ છે. એટલે અહીંયા ભૂલ ક્યાં થાય છે? વાચક અને વાચ્ય, વાચક આત્મ સ્વરૂપ ના શબ્દો છે, એનું વાચ્ય આત્મ સ્વરૂપ છે. હવે બે માં આત્મ સ્વરૂપ નો પ્રકાર છે, પણ છે એક જ જગ્યાએ આત્મ સ્વરૂપ. વાચક માં આત્મ સ્વરૂપ નથી, વાચ્ય માં આત્મ સ્વરૂપ છે. તો વાચક ની રુચિ નહીં થવી જોઈએ, વાચ્ય ની રુચિ શ્રવણ કાળે. આત્મનો તફાવત સમજવાનો હોવો જોઈએ. એટલે વાચક તો વાચ્ય નો નિર્દેશ કરે છે, તો રુચિ વાચક ની થઈ કે વાચ્ય નથી. જો વાચક નહીં થઈ તો તે રાગ છે, વાચ્ય નહીં થઈ તો તે સ્વરૂપ છે, એ છિન્ન સારું છે. કોઈ છિન્ન સારું નથી. આટલું શક્ય મોટા છે.
વધારે સહન કરવાથી મનન શક્તિ મંદ પડી જાય.
એ વાત તો સાચી છે, કેમ કે એમાં એમાં શ્રવણ નો રાગ વધી જાય છે. પરમદેવ એમ કે છે કે શ્રવણ કરતા મનન આઠ ગણું હોવું જોઈએ. એટલે જે મનન છે એ એક રૂપિયો હોય તો બે આના શ્રવણ હોવું જોઈએ, રૂપિયો બે આના શ્રવણ હોવું, સાડા 8%. એ વાત તો બરાબર છે કે જે બહુ સાંભળ્યા સાંભળ કરે છે એને શ્રવણ માં જ રાગ થઈ જાય છે, પછી એને આત્મામાં રુચિ નથી રહેતી. શ્રવણ તો સમજવા માટે છે, હવે જરા આ વિશેષ ઉપર આ વિષય ઉપર થોડો વિચાર કરીએ છીએ કે શ્રવણ છે તો સમજવા માટે છે. તો સમજવા માટે શ્રવણ કરતા પૂછવાનું પણ અનેક વાર અનેક પ્રકારે થાય છે. ઘણું પૂછવાનું થાય ને ઘણું પૂછવાનું થાય એટલે ઘણું એનું પૂછવા અને અનુસરીને સાંભળવાનું પણ થાય. ત્યારે આ વિષયના પ્રયોગ ઉપર માણસ પ્રેક્ટિસ ઉપર કરે છે ત્યારે 199 વાત પૂછવાની બંધ થઈ જાય છે, કોઈ એક વાત પૂછવાની બાકી રહી જાય છે. બસ આવી એક પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં આવું તો પૂછવાનું ઓછું થઈ જાય અને શ્રવણ પણ ઓછું થઈ જાય. નહીં તો શ્રવણનો રાગ છે એ એક એવી ભ્રાંતિ ઊભી કરશે કે હું તત્વનું શ્રવણ કરું છું અને તેથી મારે તત્વનું શ્રવણ કરવું એ તો યોગ્ય છે. એમ કરીને એ વાચકનો રાગની અંદર રોકાશે, વાંચી છૂટી જશે. ઘણા ગ્રંથ વાંચ્યા નું પણ એવા વિના કેવી રીતે કરીએ? પછી આટલા શાસ્ત્રો વાંચ્યા છે, સેંકડો શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રો વાંચન નો જે વિષય છે એના વાંચન એ રહી ગયું. શબ્દોના અર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ આશય પણ જાણે, અહીંયા આમ કહેવાનો આશય છે, અહીંયા આમ કહેવાનો આશય છે, પણ એ શબ્દોનું જે રહસ્ય છે રુચિ થયા વિના એનાથી રાગની રુચિ છે અને પરપદાર્થની રુચિ છે. એ રુચિ પલટો ખાઈને સ્વભાવની રુચિ થયા વિના સ્વભાવનો ઉપયોગ નહીં થાય, કોઈ જીવ નથી, પણ રાગની ને પરની જ રુચિ છે. અનાદી એ સ્વભાવની રુચિ થયા વિના સ્વરૂપની રુચિ થયા વિના સ્વરૂપનો ઉપયોગ નહીં થાય એમ કે. એટલે કોઈ જીવો શું પ્રયત્ન કરે છે કે પોતાના ઉપયોગને સ્વરૂપમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે. એમાં શા માટે એવી વાત કરી છે? બેન્સને આવી વાત કરવા પાછળ શું હેતુ છે? કે કેટલાક મુમુક્ષુઓ ભૂલથી એવો પ્રયત્ન કરે છે કે હું ઉપયોગને સ્વરૂપમાં લઈ જા, હું ઉપયોગને સ્વરૂપમાં લઈ જા, હું ગમે તેમ કરીને પણ ઉપયોગને સ્વરૂપમાં લઈ જા. રુચિ તો ખરી નથી હોતી, રુચિ રાગની ને પૂર્ણી હોય છે અને ઉપયોગને વાળવા માટે મીઠા પ્રયત્ન કરે છે. તો એને સિદ્ધાંત આવ્યો કે તારે રુચિ સ્વભાવની થયા વિના તારો ઉપયોગ સહજપણે સ્વભાવનો થશે જ નહીં, એમ ત્યાં સિદ્ધાંત કહેવા પાછળ આ અભિપ્રાય છે. ને એવું બને છે આ ક્ષેત્રમાં આવનારા મુમુક્ષુઓને એવું બને છે કે ઉપયોગને સ્વરૂપમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે. સવારે જ પ્રશ્ન આવ્યો હતો, બેનો પ્રશ્ન હતો ઉપયોગને અંતર્મુખ કરવાનો. તો રુચિ શું કામ કરે છે એ ખ્યાલમાં પણ ન હોય, પણ એક ખ્યાલ એવો હોય કે ઉપયોગ અંતર્મુખ કરવા જેવો છે, તો એના માટે શું કરવું? એના માટે પહેલા સ્વભાવને રુચિ કરવી જોઈએ, તો ઉપયોગ સ્વભાવનો અંતર્મુખ થશે, નહીં તો કોઈ રીતે બીજી રીતે થવાની કોઈ શક્યતા નથી. એ સિદ્ધાંત એનું કોઈ સંરચના હોય. અથવા સ્વરૂપ ની ભાવના વાળા ને સ્વરૂપ ની રુચિ ઉત્પન્ન થાય છે. પણ સ્વરૂપ ની રુચિ માં એને ખરી રુચિ કહીએ, અનન્ય રુચિ કહીએ, એ સ્વભાવના લક્ષ્ય થાય છે. સ્વભાવ લક્ષમાં આવે ત્યારે થાય છે. એ પહેલા જે અવ્યક્તપણે જેને રુચિ કહીએ એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આત્મભાવનાની અંદર એ રુચિ ગર્ભિતપણે રહેલી છે. આ ઋષિના દ્રષ્ટિકોણથી દ્રષ્ટિપાત છે આ વિષય પર.
સ્વરૂપકાળનો માર્ગદર્શન મળે છે, સ્વરૂપકાળનો માર્ગદર્શન મળે છે, પછી પોતાની ભૂલ ક્યાં ક્યાં થાય છે એ પણ જાણવા મળે છે, અને જે ભૂલ પકડાતી ન હોય એનો ખ્યાલ આવે છે, અને સ્વરૂપકાળમાં એ રીતે પ્રમોદ આવે છે.
પ્રમોદ આવે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ એવું બધું થતા સાથે સાથે સંતોષ આવે છે ખરો? આટલું તપાસ કરીએ છે, આટલી તપાસ થવી જરૂરી છે. પ્રમોદ આવે એનો વાંધો નથી, સત્ય સાંભળતા પોતાના ભૂલ સમજાતા એ બધા થતા પ્રમોદ આવે એનો બહુ વાંધો નથી, પણ સંતોષ સાથે સાથે જો આવતો હોય તો એ ભૂલ કરવા જઈએ, એ ભૂલ નહીં થતી. અને એ વાત તો પોતે પોતાની તપાસ કરતો હશે તો જ એને સમજાશે, જો પોતાની તપાસ નહીં હોય તો એ વાત નહીં સમજાય. સંતોષ પ્રમોદ માં ખતરાઈ જશે. ત્યાં દર્શન ની વૃદ્ધિ થાય છે, એટલે મિથ્યા તો તીવ્ર થાય છે. ખરેખર તો તત્વજ્ઞાન નો વિષય શ્રવણ કરતા મિથ્યા તો મંદ થવું જોઈએ. જો સંતુષ્ટ અવસ્થા ઉત્પન્ન થાય તો મિથ્યા તો તીવ્ર થવાને મંદ થવાને બદલે તીવ્ર થઈ જાય છે. પછી તો દોષ થાય જ બીજા એમાં, પછી દોષ થાય એમાં ક્યાંથી? આમ પણ આવે એટલે સ્વચ્છંદ આવે, અને સ્વચ્છંદ આવે પછી તો શું થાય કેવું મુશ્કેલ છે, એવું ભયંકર દોષ થાય.
ચારિત્ર પણ મિથ્યા, જ્યાં સુધી એનું દર્શન જ ખોટું છે ત્યાં સુધી એને આ ચારિત્ર આ બધું કે, પણ એનું દર્શન માં જાય તો આ મોટો દોષ તો ત્યાં થાય છે. હવે એના માટે દર્શન માં ઉજા રુચિ રહેતી ઉપાય કઈ?
દર્શન માં મંદ થાય એવો બધો પ્રકાર મનુષ્યની ભૂમિકામાં આવવો જોઈએ. મુમુક્ષુની ભૂમિકા નું બીજું નામ દર્શન ની મંદતા છે. એ જેને ખ્યાલ નથી એ એમ સમજે છે કે મુમુક્ષુની ભૂમિકા એટલે ચારિત્ર ની મંદતા છે અથવા શાસ્ત્ર નું ઉઘાડ જ્ઞાન છે એવું સમજી લે છે. આ ભૂલ થાય છે. આપણે ત્રણ ગુણનો વિચાર કરીએ, ત્રણ ગુણની પર્યાયમાં પણ, તો ખરેખર તો મુમુક્ષુતા એટલે દર્શન ની મંદતા છે. એના બદલે ભૂલ શું થાય છે કે મુમુક્ષુતા એટલે શાસ્ત્ર જ્ઞાન નો ઉદાર, મુમુક્ષુતા એટલે ચારિત્ર ની મંદતા. આ જે સમજણ છે ને એ વિપર્યાસ છે, એમાં વિપર્યાસ છે. અને જ્યાં વિપર્યાસ છે ત્યાં દર્શન ની તીવ્રતા છે. ભલે શાસ્ત્ર નો ઉદાર વધે તો પણ દર્શન નો વધે, ભલે ચારિત્ર ની મંદતા થાય એટલે કસાય ની મંદતા થાય તો પણ દર્શન નો વધે. મુમુક્ષુતાની મંદતા નથી તો મુમુક્ષુતાની ભૂમિકાની મોટી ક્ષતિ છે. આ એટલે ખરેખર તો મુમુક્ષુતાની ભૂમિકાનો વિપર્યાસ જ છે. મોટી ક્ષતિ ક્યાં છે? ક્ષોભસંજ્ઞાન વૃદ્ધિગત થાય એટલે એમ માને કે આપણે આગળ વિધાય, પણ દર્શન માં વિધો હોય છે. એવી જ રીતે સાંભળતા કેટલાક પ્રકારના ચારિત્ર ની પણ મંદતા કરે છે માણસ. એટલે એનો ફળ નથી આપણો. લાંબા સમય સુધી મુમુક્ષુતામાં આવી બધી પરિસ્થિતિમાં પસાર થાય ધાર્મિક રીતે તો પણ એનું જે ફળ આવવું જોઈએ સમય દર્શન સાનુભવ, એ ફળ ને આવવાનું આ કારણ છે. આ બધા પડખાથી વિચાર કરો, મુમુક્ષુ એ જરૂરી છે. સિદ્ધાંત બોધ નો જન્મ જ ઉપદેશ બોધ પૂર્વક થાય છે. સિદ્ધાંત બોધ નો જન્મ ઉપદેશ પૂર્વક થાય છે. ઉપદેશ પૂર્વક